ફેબ્રુઆરી 14, 1980, ફિનિક્સ, એરિઝોના. આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વ્યાખ્યાન નંબર 17.
આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વિવેચન ચાલે છે. અત્યાર સુધીની અંદર 6 પદમાંથી 4 પદનું વિવેચન પૂરું થયું છે. આજે 5મા પદ વિશે આપણે થોડો વિચાર કરીશું. 5મું પદ એટલે મોક્ષ. મોક્ષ છે એમ 5મું પદ કહે છે કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, મોક્ષ છે. અને 6ઠું પદ મોક્ષનો ઉપાય છે. તો અહીં 4 પદ સુધી તો શિષ્ય એ સંબંધીના પ્રશ્નો પૂછ્યા. હવે શિષ્યને આ 5મા પદ સંબંધી શંકા થાય છે. એટલે શંકાને માટે કહે છે કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ, વીતો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાય, અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિત ન કાય. કે જો જીવ છે તે નિત્ય છે, એટલે કે અત્યાર સુધી જે જીવો અનંત કોટી જીવો સંસારમાં છે તેમાંથી અતિ અલ્પ સંખ્યાનો જ મોક્ષ થયો છે. એટલે અહીંયા શિષ્ય કહે છે કે કરતા ભોગતા જીવ તમે કહો છો એ મને હવે બેસે છે કે લાગે છે કે કરતા અને ભોગતા જીવ છે, પરંતુ એનો મોક્ષ થાય સર્વથા એ કર્મથી મુકાય. કર્મનો કરતા અને કર્મનો ભોગતા જીવ છે તે તો તમે જે કંઈ મને સમજાયું અને જે કંઈ યુક્તિ બતાવી તેથી મારા અંતરમાં બેસે છે, પરંતુ જીવનો સર્વથા મોક્ષ થાય એ વસ્તુ મને બેસતી નથી. કેમ કે જો જીવ નિત્ય હોય તો અનાદિ કાળથી એ કર્મ તો કરે જ આવે છે. ક્યારેક શુભ કર્મ કરે, અશુભ કર્મ કરે, અને શુભ ને અશુભ, શુભ ને અશુભ, શુભ ને અશુભ કરી અને 4 ગતિમાં ફેરા કરે. અને હવે પણ અને આટલી બધી વખત સુધી અને ક્યારે પણ એવો પ્રયત્ન મોક્ષ સંબંધીનો નહીં કર્યો એવું પણ ન માનવા, પણ તેમ છતાં એનો મોક્ષ થયો નથી. અને વર્તમાન સુધી અત્યાર સુધી એ શુભ અને અશુભ કર્મ બાંધા કરે છે અને કર્મ બાંધવાનો જે દોષ છે એ અત્યાર સુધી ચાલુ આવે છે. તેથી મને એમ લાગે છે કે જીવનો મોક્ષ નથી. કેમ કે અનંત કાળની તો છતાં પણ શુભ અશુભ કર્મ છે. અપેક્ષા તો કેવી છે કે શુભ ને અશુભ, શુભ ને અશુભ, શુભ ને અશુભ એવા ચાલ્યા કરે છે. તેથી મને તો એમ લાગે છે કે શુભ કરે તો એ દેવગતિમાં જાય, અશુભ કરે તો નરક ગતિમાં જાય કે તિરંજ ગતિની અંદર જાય. પણ કર્મ રહિત કોઈ થાય સર્વથા એનો મોક્ષ થાય એવું મને દેખાતું નથી. કેમ કે જીવ 4 ગતિની અંદર જ સંસારી જીવ ફેરા કરે છે અને શુભ ને અશુભ કર્મ મને મંજૂર છે તમે કહો છો પરંતુ એ સર્વથા મુકાય એ મને લાગતું નથી. કારણ કે અત્યાર સુધી વખત બહુ લાંબો અનંત કાળ જતો રહ્યો, તેમ છતાં જે સંસારી જ રહ્યો છે, એટલે કે જે સંસારમાં છે એ જીવો અનંત કોટી જીવો હજુ સંસારમાં છે, અને આ સંસાર અનાદિ અનંત છે, એટલે કોઈ પણ વખતે આ સંસાર નહીં હોય એવું બનવાનું નથી. તો જીવનો મોક્ષ થાય એવું મને બેસતું નથી. શુભ અને અશુભ ભાવ કરે બેસે છે કે સ્વર્ગમાં જાય, ત્યાં ભોગની સામગ્રી એને મળે, એટલે ભોગમાં લીન થાય અને પાપ બાંધે, અને પાપ બાંધે અને પછી તીરી ગતિમાં જાય, ત્યાંથી વળી પાછો લાંબા લાંબા કાળે નીકળે, અનંતકલ્પ કાળ નીકળી જાય એકંદરીમાંથી બહાર નીકળતા તો, અને તીર ઇંચમાં કે મનુષ્યની અંદર આવે અને મનુષ્યમાં વળી તીવ્ર પાપ કરી નરકમાં જાય, એ પ્રમાણે ગતિનું ભ્રમણ થાય અને થયા કરે છે, એમ તો બેસે છે, પરંતુ એને સર્વથા મોક્ષ થાય એવું મને લાગતું નથી. તો શ્રી ગુરુ તેનો ઉત્તર આપે છે કે જેમ આ શુભાશુભ કર્મ ના જે પદ છે, શુભાશુભ કર્મ રૂપ જે ભાવ છે, તું યથાર્થ સમજો છે, જેમ શુભાશુભ કર્મ પદ જાણ્યા સફળ પ્રમાણ, તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ. જેમ કર્મનું કરવાપણું છે એ તને માન્ય છે, તો કર્મની સર્વથા નિવૃત્તિ થાય એ પણ શક્ય છે. એમ કે જીવ કર્મ કરે તો થાય, એમ કર્તા કર્મ અધિકારની અંદર જ્યારે જીવ કરતા છે તે બતાવ્યું, તે ચોખ્ખું બતાવ્યું કે જો કર્મ કરે તો થાય અને ન કરે તો ન થાય. એટલે જો કર્મ જીવ ન કરે તો જરૂર એ કર્મથી નિવૃત્ત થાય. માટે તું સુજાણ છો એટલે મુમુક્ષુ છો, જાણકાર છો, તો તારે એ વસ્તુનો મોક્ષનો ઇન્કાર કરવાનો કોઈ જરૂર નથી. તારી વાત સાચી છે કે જીવ અનંતકાળથી રખડા કરે છે, તો જ્યાં સુધી જીવ અજ્ઞાન અંધકારમાં રખડે છે ત્યાં સુધી એને બંધને થયા જ કરે છે. પરંતુ જેમ અંધકાર હોય અને એની પાસે જે દીવો લાવવામાં આવે તો અંધકારનો નાશ થાય, એ જ પડે નાશ થાય, તેમ અજ્ઞાનનો નાશ થતા આ કર્મનો પણ નાશ થાય છે. પછી કે વીતો કાળ અનંત જે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એટલે કે તારી વાત એ સાચી છે કે અનંત કાળ વીતી ગયો છે શુભાશુભ કર્મની અંદર, શુભ ને અશુભ, કેમ કે જીવ એક ગતિમાં રેખડો, અગર તો માત્ર નર્ક ગતિમાં જ રેખડો, અગર તો માત્ર દેવ ગતિમાં રેખડો કે મનુષ્ય ગતિમાં તેરેજ ગતિમાં એવું નથી, પણ ચારે ગતિની અંદર જીવ રખડે છે. જો કે એમ ઓછામાં ઓછા ભાવ મનુષ્યના કર્યા છે, વધારેમાં વધારે ભાવ તિરિંચના કર્યા છે, અને મનુષ્ય કરતા અસંખ્યાત ગણા ભાવ એને દેવના નરકના કર્યા છે, અને નરકથી અસંખ્યાત ગણા ભાવ એને દેવના કર્યા છે, અને દેવથી અસંખ્યાત ગણા ભાવ એને તિરિંચના કર્યા. એટલે કે આ જીવ અનંતકાળથી સંસારમાં છે, એમાં માત્ર 2000 સાગર એ ત્રસ પર્યાય પામે છે, એટલે કે 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય પર્યાય પામે, અને 2000 સાગરની અંદર જો પુરુષાર્થ કરી અને શુભ કર્મ નો પુરુષાર્થ કરી અને મોક્ષ પ્રગટ ન કરે, શુદ્ધ ભાવ પ્રગટ ન કરે, શુભાશુભ ને છેદીને શુભ ભાવ પ્રગટ ન કરે, તો અનંત કાળ સુધી એકંદરી પર્યાયની અંદર અનંત પુદ્ગલ પરાવર્તન કાળ ત્યાં તો કહેવામાં આવ્યો છે. એક પુદ્ગલ પરાવર્તન કાળ, પરાવર્તન કાળ પુદ્ગલ પરાવર્તન પાંચ પ્રકારના છે, દૈવિક ક્ષેત્રથી ભાવથી અનુભવથી. તો એક પુદ્ગલ પરાવર્તન કાળમાં તો અબજો ને અબજો ને અબજો ને અબજો ને અબજો ને અબજો વર્ષો નીકળી જાય, જેની સંખ્યાથી તો ગણતરી થઈ શકે જ નહીં. એવા અનંત પુદ્ગલ પરાવર્તન કાળ જીવને એકંદરી પર્યાયમાં રહેવું પડે છે. એટલે કે જે જીવ નિત્ય નિગોદમાંથી નીકળી અને ઇત્ય નિગોદની અંદર આવ્યો અને ત્યાર પછી એ ત્રસ પર્યાય પામ્યો, તો એ ત્રસ પર્યાય એની ફક્ત 2000 સાગર માત્ર રહેશે. એટલે કે સમુદ્ર નું પાણી હોય એમાંથી એક ડોલ પાણી લઈ લઈ એ પ્રમાણે અનંત પુદ્ગલ અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન કાળ જીવ એકંદરીમાં રહે છે અને પછી 2000 સાગર માત્ર કાળે ત્રસ પર્યાય પામે. એટલે કે જેમ સાગરમાંથી એક ડોલ પાણી લઈ લઈએ તો ક્યાં સાગર ને ક્યાં ડોલનું પાણી, તેમ ક્યાં 2000 સાગર ને ક્યાં અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન કાળ. તો જૈન આવો જે શાસ્ત્ર છે એની અંદર આ વાત નિરૂપણ કરેલું છે કે બેન્દ્રી થવું એ પણ મુશ્કેલ છે, કીડી થવું તે ઇન્દ્રિય એ મુશ્કેલ છે, માખી થવું એ મુશ્કેલ છે, મનુષ્યની અને દેવની તો વાત જ ક્યાં. પરંતુ જીવો શાસ્ત્રકારો પોકારી પોકારીને વાત કરે છે, પણ જીવો મૂઢ થઈ ગયેલો છે કે એ વાત સાંભળે અને પછી તરત ભૂલી જાય છે. શાસ્ત્રકારે સ્પષ્ટ કહી દીધું છે કે શુભાશુભ કર્મ જો તું કરી રાખે છે અને એમાંથી સંસારમાંથી છૂટવાનો જો તું પ્રયત્ન મનુષ્ય પર્યાયમાં પણ નહીં કરે તો પછી તારો આરો ક્યારે આવશે? કેમ કે મનુષ્ય પર્યાય વધારેમાં વધારે એકી સાથે 8 વખત મળે, એથી વધારે વખત મળતી નથી. અને મનુષ્ય સંખ્યાતા જ છે, અનંત કોટી જીવો એમાંથી 29 આંકડા પ્રમાણ જ મનુષ્યની સંખ્યા છે. એથી વિશેષ સંખ્યા નથી, એટલે મનુષ્ય સંખ્યાતા છે. એથી અસંખ્યાત ગુણા નારકી, નારકીથી અસંખ્યાત ગુણા દેવ, અને તેનાથી અસંખ્યાત ગણા કોક, અનંત ગણા કોક, તિરિંચમાં તિરિંચમાં વધારે વધારે જીવ તિરિંચની અંદર છે. એકંદરી પર્યાયની અંદર મોટા ભાગના જીવો એકંદરી પર્યાયમાં જ છે. અતિ અલ્પ જીવો બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય પર્યાયમાં છે, એમાં મનુષ્ય પર્યાયમાં તો અતિ અતિ અલ્પ છે. આ વાતો શાસ્ત્રકારે પોકારી પોકારીને કહી, પણ જીવ મૂઢ રહેવા માંગે છે, સમજવા માંગતો જ નથી. એ કઈ જે કઈ શાસ્ત્રકારે ચેતવણી આપી એ ચેતવણી પ્રત્યે આંખ આડા કાન કરી ચેતવણી ભૂલી જાય છે અને પછી અનંત કાળ અબજો ને અબજો વર્ષ સુધી અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન કાળ એકંદરી પર્યાયની અંદર કાઢો અને ત્યાર પછી વળી ત્રસ પર્યાય પામે. એટલે કે જો જીવ સમજે અને જો યથાર્થ પુરુષાર્થ કરે અને આ શુભાશુભ કર્મને છેદે, એટલે શુભ અને અશુભ એ બંનેથી ભિન્ન એવો જે શુદ્ધ ભાવ, એ જે શુદ્ધ ભાવ પ્રગટ કરે તો એનો મોક્ષ થાય. કે શુભાશુભ ભાવ એ બંધરૂપ છે અને શુદ્ધ ભાવ છે એ અબંધરૂપ છે. તો બંધરૂપની વિરુદ્ધ જો બંધરૂપ ભાવ કરવામાં આવે, એટલે કે કષાય ભાવની વિરુદ્ધ જો અકષાય ભાવ કરવામાં આવે, અકષાય ભાવ કહો કે શુદ્ધ ભાવ કહો, તો જરૂર બંધથી નિવૃત્તિ થાય. અને તેમાં કંઈ શંકા કરવા જેવું છે કેમ કે જીવનું સામર્થ્ય છે, જીવ કરતા છે, એટલે માટે રાગદ્વેષ જ કર્યા કરે એવું કંઈ નથી. કેમ કે રાગદ્વેષની અંદર આપણે તરતમતા જોઈએ છીએ, કોઈ વિશેષ ક્રોધ કરે, ઓછો ક્રોધ કરે, આ તે ક્રોધ કરે, તેમ કરતા કરતા એવું પણ આવે કે એક વખત ક્રોધ ન પણ કરે, ન કરે એટલે શુદ્ધ પર્યાયની અંદર કસાય ન કરે, શુદ્ધ ભાવ કરે, તો એવો વખત પણ જીવને આવી શકે. કેમ કે કરતા કર્મ અધિકારની વાત કરી, કે પ્રકૃતિવાદી કોઈ આપણે પરાણે તો કર્મ કરાવતું નથી. કર્મ શુભ કરવા કે અશુભ કરવા એ જીવના હાથની વાત છે. શુભ અને અશુભનું કર્મ, કર્મનું જે ફળ છે, એટલે કે અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો, એના હાથની વાત નથી. એ તો જેને પૂર્વ ભવ્ય શુભાશુભ જે પણ કાંઈ કર્મ કર્યા છે એ પ્રમાણે એને અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગ મળે. પરંતુ હવે એને શુભ કે અશુભ ટાળી અને જો શુદ્ધમાં જવું હોય તો એ જઈ શકે છે. અને અનંતા જીવો એ પ્રમાણે શુદ્ધ ભાવ પ્રકટ કરી અને મોક્ષમાં ગયા છે અને વર્તમાનમાં સિદ્ધ પર્યાય રૂપે મોક્ષમાં છે. મહાપુરુષોએ અનુભવ દ્વારા શુદ્ધ ભાવ પ્રગટ કરી અને પૂર્ણતા પ્રગટ કરી. તીર્થંકર દેવાતિદેવ વિતરાગ એમને પોતાના અનુભવથી આ વાત પ્રગટ કરી અને જગતના જીવોને કહી અતિ કરુણા કરીને, કેમ કે એમને જોયું કે જગતના જીવો એકાંત દુઃખથી ત્રાસી ગયેલા છે. તો આવા જીવો સુખી થાય, મુક્ત થાય એવી કરુણાભાવ અંતરમાં આવવાથી એ તીર્થંકર નામ ગોત્ર બાંધેલું, એના ઉદયથી તેમને આ મોક્ષ માર્ગ એટલે અકષાય ભાવરૂપ જે મોક્ષ માર્ગ તેની પ્રેરણા કરી અને જીવોને જાગૃત કર્યા છે. પણ જો જીવ દિશામાં રહેવા માંગે તો પછી કોઈ બીજો ઉપાય છે નહીં એને માટે. કેમ કે હજુ જ્યાં સુધી આજ કરે, કાલ કરે, લાખ વર્ષે કરે કે કરોડ વર્ષે કરે, છેવટે આ કરે છૂટકો છે. આજ ન કરીએ કાલે કરીશું, પણ આજ ન કરીને કાલે કરશું, પણ કાલે તને મનુષ્ય પર્યાય મળવાની છે. એ કેમ બને? કેટલી મુશ્કેલ છે મનુષ્ય પર્યાય. ત્યાં શુભાશુભ કર્મનું જો બેલેન્સ હોવું જોઈએ, સરળતા આદિ ભાવ હોવા જોઈએ, આવી બધી સામગ્રી કર્મની ભેળી થાય અને એની સાથે જૈન દર્શન મળવું, એની સાથે બાહ્યના સંયોગો અનુકૂળ મળવા, સદગુરુ મળવા, એ અતિ અતિ એક પછી એક દુર્લભ વાત છે. અને સદગુરુ મળ્યા પછી પોતે તીવ્ર પુરુષાર્થ કરી અને મોક્ષ પ્રગટ કરવો એ તો અતિ અતિ દુર્લભ છે. પણ એ થઈ શકે એવું છે, દુર્લભ છે એ વાત બરાબર છે, દુર્લભ છે જ. કેમ કે અનંત કાળનું અનંત સુખ, એને માટે અપૂર્વ એવો પુરુષાર્થ જરૂરી છે. પણ નથી થઈ શકે એવું નથી. અને મનુષ્ય પરમાં વિશેષમાં વિશેષ થઈ શકે છે, જોકે સમ્યક દર્શન ચારે ગતિની અંદર પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ મનુષ્ય ગતિની અંદર વિશેષતાથી પ્રાપ્ત થઈ શકે છે. અને મોક્ષ મનુષ્ય ગતિમાં જ થાય, બીજી કોઈ ગતિની અંદર મોક્ષ થતો નથી. તો આવી મનુષ્ય પર્યાય મળી અને તેમ છતાં જો જીવ પ્રમાદ કરે તો એ પ્રમાદને માટે એની પોતાની જવાબદારી છે. કોઈ એને પ્રમાદ કરવાનું કહ્યું નથી. અને જેને રખડવાનું બાકી હોય, એટલે કે જેને હજી કાળ પાયકો ન હોય, તો એને આ વાતો ન બેસે અને તેને કોઈ સમજાવી શકે નહીં. તીર્થંકર ઉપરથી આવે તો પણ જો આ જીવ ન સમ પોતે ન સમજે તો તો તીર્થંકર પણ એને સમજાવી શકે નહીં. કેમ કે સમજવું ન સમજવું જીવને પોતાને આધારે છે, કોઈ પરાણે કોઈને સમજાવી દે એમ નથી. અને શાસ્ત્રકારો જે કંઈ વાતો શાસ્ત્રમાં કહી છે એ બહુ અનુભવ દ્વારા કહેલી છે, જેઓ ઉપર બહુ કરુણા કરીને કહી છે, એ સમગ્ર વાતો પ્રત્યે આંખ આડા કાન કરી અને જેઓ જીવ ભ્રમમાં સંસારમાં માગતો હતો એને કોઈ રોકી શકે તેમ છે જ નહીં. અનંતકાળથી રખડો છે અને અનંતકાળ સુધી હજુ રખડશે. છેવટે તો આ સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં. એટલે અહીંયા કહેવામાં આવ્યું કે ભાઈ શુભાશુભ કર્મ તો અનંતકાળથી કરે છે, પણ એ શુભાશુભ કર્મ છેદ થઈ શકે છે અને મોક્ષ પ્રગટ કરી શકાય છે. અમે અનુભવથી કહીએ છીએ, એ તો શ્રીમદજીએ પોતાના અનુભવથી બધી વાત કરેલી છે. કેમ કે એમને તો તીવ્ર ક્ષોભસમ હતો, દશા પણ એમની બહુ ઊંચી. એટલે કે તો એમને કહ્યું કે કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેહ વિયોગરે, આવા પુરુષની આ વાણી છે. એક અવતારી પુરુષ તીવ્ર ક્ષોભ સંધારે, તીવ્ર વૈરાગ્ય દશા, અને અલૌકિક વાણી, કોઈ પણ નઈ ન દુભાય એવી સરસ વાત આ પંચમ કાળની અંદર જીવન ઉપર કરુણા કરીને એમને કરી છે. અને પોતાના અનુભવથી આ કહે છે કે અમે શુદ્ધ ભાવ પ્રગટ કરેલો છે અને તમે જરૂર પ્રગટ કરી શકો. કેમ કે આત્મસિદ્ધિ શાસ્ત્ર આત્માની સિદ્ધિ કરવાની છે, તો શુદ્ધ આત્માની સિદ્ધિ કરવાની છે, મોક્ષની સિદ્ધિ કરવાની છે, મોક્ષ પ્રાપ્ત કરવા છે, તો એના સંબંધી આખું આત્મસિદ્ધિ શાસ્ત્ર એમને પોતાના અનુભવ દ્વારા લખેલું છે. અને ત્યાં આખા શાસ્ત્રની અંદર અનુભવનો રણકાર છે. પણ આટલી બધી વાત કહેવા હોય તેમ છતાં જો જીવ મૂઢ રહેવા માગે તો એને કોઈ જગાડી શકે એમ નથી. અને હવે એ ગાથામાં કહે છે કે મોક્ષ છે શું, તો મોક્ષની વાત કરે છે કે દેહાદિ સંયોગનો આત્યંતિક વિયોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે અનંત સુખભોગ. દેહાદિ સંયોગનો આત્યંતિક વિયોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખભોગ. તો અહીંયા શ્રીમદજી બહુ સુંદર મોક્ષની વ્યાખ્યા કરેલી છે. અસ્તિ નાસ્તિ બે વાત એકી સાથે લીધેલી છે કે દેહ કર્મ અને રાગાદિ અને બાહ્યના જે કંઈ પરિગ્રહ આદિ બધા સંયોગો જ કહો, એ બધા સંયોગો જ છે. પણ ખરો સંયોગ તો દેહનો છે, કર્મનો છે. એ સંયોગનો આત્યંતિક વિયોગ થાય. કેમ કે દેહ અને રાગ દ્વેષ રૂપ જે પરિણામ, હવે સ્ત્રી પુત્ર ધન આદિ તો ભિન્ન જ છે, એનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. એના પ્રત્યે રાગ હોઈ શકે છે, એનાથી ભિન્ન થવાની વાત નથી, એ તો ભિન્ન જ છે, કલ્પનાથી માની લીધેલું છે, અભિન્નતા મારા પણ પ્રગટ કરેલું છે. પણ દેહ એટલા માટે એ વાત કરી કે દેહાદિ સંયોગનો, દેહ અને બીજા સંયોગો રાગ દ્વેષ અને જે દ્રવ્ય કર્મનો સંયોગ છે, તે સંયોગથી અત્યંતિક પૂર્ણ રીતે છૂટું તેને મોક્ષ કહેવામાં આવે છે. કેમ કે શરીર આદિનો જે સંબંધ છે, કર્મ આદિનો સંબંધ છે, એ સંયોગ સંબંધ છે, કંઈ તાદાત્મ્ય સંબંધ નથી. એટલે કે જેમ મેલ અને કપડું એ બેને જેવો સંબંધ છે, તેવો કર્મ ને આત્માને સંબંધ છે. જેમ કપડું હોય તેની ઉપર પ્રયોગ કરવાથી, ધોવાનો પ્રયોગ કરવાથી એ સ્વચ્છ થઈ શકે છે, તેમ આત્મા પણ કર્મરૂપી મેલથી મેલો થયેલો છે, રાગ દ્વેષ ભાવ કર્મથી, તો તે પણ ચોખ્ખું થઈ શકે છે. જેમ કપડું ચોખ્ખું થઈ શકે છે તેમ આત્મા પણ થઈ શકે છે પ્રયોગ દ્વારા. ત્યાં ધોવાનો પ્રયોગ કરો એમ અહીંયા પણ રાગ દ્વેષ જે થાય છે એ રાગદ્વેષ રૂપ મેલને કાઢવાને માટે પ્રયોગ કરવો પડે અને એ પ્રયોગથી મોક્ષનો માર્ગ. તો જો મોક્ષ માર્ગની અંદર જીવ પ્રવેશ કરે તો જરૂર એ કર્મરૂપી મેલને સર્વથા કાઢી શકે. સંયોગ સંબંધ છે એનો અર્થ એમ કે કપડું મેલરૂપ થઈ નથી ગયું કે મેલ કપડારૂપ નથી થઈ ગયું. મેલ મેલ છે અને કપડું કપડું છે, માત્ર કપડા ઉપર મેલ ચોટેલો છે તેથી એ નીકળી શકે એમ છે. કપડું ધોનારને ખબર છે કે આ મેલ નીકળી શકે છે તો જ એ કપડાં ધોવાનો પ્રયોગ કરે છે, અને કપડું ચોખ્ખું થશે મેલ જશે એ બે વાતનો એને નિર્ણય કરીને કપડું ધોવાનો પ્રયોગ કરવામાં કરે છે. તેમ મુમુક્ષુ જે હોય તે સદગુરુ દ્વારા જાણે કે જરૂર આત્મા છે તે રાગદ્વેષથી મેલો થયેલો છે અને એ મેલ જરૂર નીકળી શકે છે એમ સદગુરુ એ કહ્યું છે પોતાના અનુભવથી. અને એવા સદગુરુ પર જે જીવને શ્રદ્ધા હોય એ પણ સદગુરુ નિસરા એવો પ્રયોગ કરી અને મેલ કાઢી શકે છે. તો કે દેહાદી સંયોગનો આત્યંતિક વિયોગ અત્યંત વિયોગ થાય એટલે કે કર્મનો નાશ થાય, ભાવ કર્મ અને દ્રવ્ય કર્મનો, અને ભાવ અને દ્રવ્ય કર્મનો નાશ થતા દેહનો પણ સંબંધ છૂટી જાય. આથી નાસ્તી અપેક્ષાએ મોક્ષની વ્યાખ્યા. હવે અસ્તી અપેક્ષાએ કહે છે દેહાદિ સંયોગનો આત્યંતિક વિયોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખભોગ. અને મોક્ષ થાય તો અનંત સુખ એને પ્રાપ્ત થાય. તો સિમજી વાત કરી મોક્ષ કયો નિજ શુદ્ધતા, મોક્ષ એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ, તે મોક્ષ છે. એ મોક્ષ અહીંયા કહ્યું કે અનંત સુખરૂપ છે. અનંત એટલે જેનો અંત ના આવે એવું સુખ, જે સુખનો કદી વિરહ ન પાય, જે સુખ પરના આધારે કદી ન હોય, જે સ્વથી પ્રગટ થયેલું એવું સુખ અને જેનો કદી વિરહ ન થાય એવું સુખ એને અનંત સુખ કહેવામાં આવ્યું છે. અને એ વિલક્ષણ સુખ છે. સંસારનો જે સુખ છે એ સુખ તો ખરેખર સુખ છે જ નહીં, એ તો દુઃખ છે અને દુઃખનો પ્રતિકાર છે. કલ્પિત એમાં સુખ જીવે માની લીધો છે ભ્રમણાથી. અને એ સુખ સંસારનું સુખ એ હંમેશા દુઃખથી મિશ્રિત છે. પ્રથમ દુઃખ સહન કરો પછી જે સુખ આવે, સુખ તો શું આવે પણ દુઃખનો પ્રતિકાર થાય અને દુઃખ ન જાય એટલે આપણે કા સમજીએ કે સુખ છે. જેમ કે તરસ લાગે તો જ પાણી સુખ આપી શકે, ભૂખ લાગે તોય ભોજનનું સુખ પ્રાપ્ત થાય. તેમ જે ઇન્દ્રિયોના વિષયો છે તે વિષયોની અંદર પ્રથમમાં એ વિષય પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ અને જે આકુળતા ઉત્પન્ન થાય છે ત્યારે વિષય આવે ત્યારે આકુળતા સમી જાય છે અને આકુળતા સમી જાય છે તેથી એ સુખ છે એમ કલ્પિત માનવામાં આવી રહ્યું છે. ખરેખર તો ત્યાં આકુળતાનું એટલું સમન, આકુળતા પોતે ઉત્પન્ન કરી એ આકુળતા સમી એટલે એને સુખ માન્યું. અને કલ્પિત કલ્પિત છે એટલા માટે એક તો ક્ષણિક છે અને બીજું એક ને એક સાધન હોય એક વખત સુખ આપે એને એ સાધન, બીજી વખતે સુખ ના આપે ને એને સાધન હોય તો ત્રીજી વખતે દુઃખ આપે. એટલે કે પૈસા આદિ સ્ત્રી આદિ આ જે કંઈ સાધનો સુખના માનવામાં આવેલા છે એ બધા સાધનોનું આ જ પ્રમાણે છે. એ જ સાધન આજે જો સુખ જ આપતું હોય તો બધી અવસ્થાઓમાં એને સુખ આપવું જોઈએ, કાયમ માટે સુખ આપવું જોઈએ, પણ એવું નથી દેખાતું. બહુ હોશથી લગ્ન કરે અને પછી થોડો વખત થાય પછી ક્યારે ડાયવોર્સ થાય એની ચિંતામાં, એટલે કે આ તો સંસારની કથની આવી ચેલા કરે, અનંતકાળ ચેલા જ કરે છે, એમાં કંઈ છે નહીં, બધું કલ્પિત છે. તો અહીંયા કહે છે કે એ સુખ છે તે શાશ્વત છે, અને શાશ્વત સુખ પ્રાપ્ત કરી દેહાદીનો અત્યંત વિયોગ કરી અને માત્ર શુદ્ધ દ્રવ્ય આત્મદ્રવ્ય બાકી રહે, એ આત્મદ્રવ્ય સિદ્ધ સિલ્લા ઉપર સ્થિત થાય છે. લોકના અગ્રભાગે એટલે સૌથી ઉપર સિદ્ધ સિલ્લા છે, અને સિદ્ધ સિલ્લા ઉપર આ સિદ્ધ જીવો હોય છે. સિદ્ધ સિલ્લા ક્ષેત્રની અપેક્ષા કઈ મોક્ષ નથી, કઈ ઉપર જાય ત્યાં તો નિગુદના જીવો પણ હોય, કેમ કે નિગુદના જીવો જે છે આખા લોકને તો ઠાંસી ઠાંસીને ભરેલા છે, એટલે કે સિદ્ધ સિલ્લા ઉપર પણ નિગુદના જીવો હોઈ શકે. એટલે કે ક્ષેત્ર અપેક્ષા કઈ મોક્ષની વાત નથી, આ તો કર્મના ટળવા અપેક્ષાએ અને પોતાનો શુદ્ધ સ્વભાવ પ્રગટો, એટલે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખ, અનંત વીર્ય, અનંત તપ આદિ અનંત શુદ્ધ ગુણ જે પ્રગટા અને પોતાનો સ્વભાવ પ્રગટો, કેમ કે જીવનો સ્વભાવ સુખરૂપ છે, એ પૂર્ણ પ્રગટ સિદ્ધ અવસ્થામાં થાય છે, અને જીવનો ઉર્ધ્વ સ્વભાવ હોવાને કારણે એ દ્રવ્ય લોકના અંત ઉપર જાય છે, ઉર્ધ્વ ગતિ છે એટલે, અને ત્યાં કાયમ માટે સ્થિર રહે છે. અને જે દેહ છે ત્યાં, જે દેહ વખતે જીવ મુક્ત થાય છે, એ દેહથી કિંચિત ન્યૂન એની અવગાહના રહે છે, અને એ અવગાહના સિદ્ધ અવસ્થાની અંદર કાયમને માટે રહે છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે કે સિદ્ધ સિલ્લા ઉપર આ સિદ્ધ જીવો સ્થિત છે અને ત્યાં ને ત્યાં સ્થિર છે. તો કોઈને એવો પણ પ્રશ્ન થાય કે એકને એક ઠેકાણે બેસી રહેવું આવી કેવી રીતે સુખ ગણાય, કે હલવું નહીં, કંઈ ચલવું નહીં, કંઈ ખાવું નહીં, કંઈ પીવું નહીં, અને સુખ કેવી રીતે ગણાય? પણ એ તો લોકોને ખબર નથી ખરે, પણ ખાવું પીવું એટલે દુઃખ હોય તો ખાવું પીવું આદિ. જો હું એક ઠેકાણે કોઈ બેસી અને જો એ સુખી હોય, એને કોઈ પણ જરૂર ન હોય, પોતાથી સુખી હોય, તો પછી હલવા ચલવાની જરૂર પડે જ ક્યાં? તેમ સિદ્ધના જીવો સિદ્ધ સલાહ ઉપર સ્થિત છે અને સ્થિર છે. અનંત કાળ સુધી સાદી અનંત સિદ્ધપદ થયું છે, તે સાદી અનંત કાળ રહેવાનું છે. જે થયું છે તે થયું છે, એનો કદી નાશ થવાનો નથી, ફરી એનો જન્મ થવાનો નથી, એમ જૈન દર્શન કહે છે. બીજા દર્શનની અંદર સર્વથા મોક્ષ, કાયમ મોક્ષ એ વાતો નથી, ફરી પણ જન્મ લે મુક્ત જીવ એવી પણ વાતો કોઈ કોઈ દર્શનની અંદર આવે છે. પણ જૈન દર્શન તો એમ કહે છે કે તમે એક વખત કર્મથી મુક્ત થયા પછી બંધ પડવાની કોઈ અવકાશ જ નથી બંધ પડવાનો. કેમ કે બંધ ક્યારે? રાગ બધા રાગ દ્વેષ રહિત અવસ્થા થઈ પછી બંધ પડવાનો પ્રશ્ન ઉપસ્થિત ક્યાં થાય છે? એટલે કે એક વખત જો સિદ્ધપદની પ્રાપ્તિ થઈ તો પછી ફરી એને જન્મ લેવો ન પડે, અને કાયમ માટે અનંત અનંત એવા સ્વાભાવિક સુખની અંદર એ જીવ રહે છે. માટે મોક્ષને ઉત્કૃષ્ટ ગણવામાં આવ્યું છે, કારણ સાદી અનંતકાળ એની આદિ છે, મોક્ષ થવાની આદિ છે, પણ મોક્ષનો અંત નથી. તો આવું અનંત સુખકારક એવું મોક્ષ છે, અને એ મોક્ષ પુરુષાર્થ દ્વારા જે પ્રાપ્ત કરી શકે છે. એટલે અહીંયા મોક્ષનું સ્વરૂપ બતાવ્યું. શિષ્યે પ્રશ્ન કરેલો તો કે અમને તો મોક્ષ હોય એમ લાગતું નથી, તો એના ઉત્તર રૂપે કહેવામાં આવ્યું કે શુભાશુભ જો કર્મનો છેદ ઉડાડવામાં આવે તો જરૂર જીવનો મોક્ષ થાય. તો આ પાંચ ગાથા દ્વારા શ્રીમદજીએ મોક્ષનું અસ્તિત્વ છે અને એ મોક્ષ છે તે જીવની શુદ્ધ પર્યાય છે. મોક્ષ કઈ સ્થળ છે એવું કઈ છે ને, આત્માની શુદ્ધ પર્યાય છે. પરમ શુદ્ધ જે પર્યાય આત્માની થાય છે એ શુદ્ધ પર્યાય તે મોક્ષ છે. એટલા માટે શ્રીમદજી મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. મોક્ષ તે એ પોતાનું સ્વસ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે. તો એ શુદ્ધ સ્વરૂપ એવો મોક્ષ એ પ્રાપ્ત થઈ શકે છે. અને એક સ્થળે તો કૃપાળુદેવ એ વાત પણ કરી છે કે સદૈવ મોક્ષ છે. સદૈવ મોક્ષ એટલે ચાર ઘનઘાતી કર્મનો નાશ થઈ જાય પછી રાગ દ્વેષ કોઈ રહે નહીં, બાકીના જે અઘાતી કર્મ છે તો એનો વખત પૂરો થશે એટલે પૂરા થશે. આયુષ્ય કર્મ જયારે પૂરું થાય તીર્થંકર આદિનું કે કેવડી આદિનું ચાર ઘનઘાતી કર્મનો નાશ થયા પછી, ચાર અઘાતી કર્મનો નાશ થાય તો એટલું એટલા માટે એમ કહ્યું છે કે કોઈ માને કે સદેહ મોક્ષ, મોક્ષનો અનુભવ અહીંયા કરવાનો છે, સદેહ અનુભવ કરવાનો છે. મોક્ષના સુખનો અનુભવ કઈ સિદ્ધ દશાની અંદર દેહ છૂટી જાય પછી કરવાનો છે એવી વાત નથી. અહીંયા પણ એ મોક્ષનો અનુભવ આ દેહની અંદર પણ વિતરાગ ભાવ પ્રગટ કરી અને જીવ મોક્ષનો અનુભવ કરી શકે છે. અને જેના ચાર ઘનઘાતી કર્મ નાશ થયા એવા કેવળીઓ તીર્થંકરો, અને જેના ચાર ઘનઘાતી કર્મ નાશ નથી થયા પરંતુ જેને સમ્યક દર્શન પ્રગટ થયું છે એવા ચતુર્થ ગુણસ્થાન નથી માંડી અને છતાં સાતમા ગુણસ્થાન સુધી સ્થિત જે જ્ઞાની છે તે પણ આ સ્વભાવ સુખનો અનુભવ અંશે કરે છે, પૂર્ણ તો નહીં અનંતમાં ભાગે કરે છે, પરંતુ એનો સ્વાદ એ લઈ શકે છે. એટલે કે સદેહે મોક્ષ અવસ્થાનો અનુભવ જીવ કરી શકે છે. એને માટે આ દેહ છોડ્યા પછી મોક્ષ થાય એવી કોઈ વાત છે નહીં. સદેહે મોક્ષ તો અમને કેવળ નિકટપણે વર્તે છે. શ્રીમદજી એક સ્થળે કહ્યું છે આ પ્રમાણે કે મોક્ષ તો અમને કેવળ નિકટ પ્રમાણે વર્તે. અમે તો બહુ મોક્ષની નજીકની અંદર ઉભા ઉભા, મોક્ષની નજીક ઉભા ઉભા શ્રીમદજી આ વાત કરેલી. અને કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેહ વિયોગ એમ કહીને પણ એમને મોક્ષ લગભગનું સુખ. એક પત્રમાં તો એમ કહ્યું છે કે તીર્થંકર જે કંઈ કહ્યું છે બધું અમને સમજાયું છે, સમજાયું છે તો બધું હોય અનુભવાયું છે અંશ, અને હવે જે બાકીનો અંશ છે તે પણ અમે જરૂર અનુભવશું. તો કેવળ દેહ એક જ ધારીને જાસું સ્વરૂપ સ્વદેશ રે, આ એમના અંતરનો ભણકાર છે. અંતરથી અંતરનું સુખ અનુભવીને આ વાત કરી છે. આ કોઈ કોઈ શાસ્ત્રની અંદરથી વાંચીને વાત કરવામાં આવી નથી, અનુભવીને વાત કરી છે. અને એકાવતારી છીએ અમે, અમારે બીજો ભાવ છે નહીં, આવી વાત શ્રીમદજીએ કરી છે. તે કોઈ આધાર વિના થોડી કરી છે, ગમે તેમ બોલીને વાત થોડી કરી છે. એમને જોયું છે કે અમારે તો હવે એક જ ભાવ છે, આ નિશંકતા એ સમ્યક દર્શન જે પ્રાપ્ત કરે તેને પોતાના સ્વભાવની નિશંકતા સ્વરૂપની નિશંકતા તો આવે છે. અને એકાદ ભાવ ઘર તો આટલા ભાવ એ ભાવની દરેકને ખબર પડે એવું ન બને, પણ જેને પ્રખર ક્ષોપસમ છે અને એવી કોઈ લબ્ધિ આદિ એમને પ્રગટ થાય તો એ જરૂર એ વાત કેટલા ભાવ છે પોતે કહી શકે. અને શ્રીમદજી જેવા કહી શકે એમાં કંઈ કોઈ આશ્ચર્ય છે ને, એટલે એમને કહી દીધું છે કે દેહ જ એક જ ધારીને જાસું સ્વરૂપ સ્વદેશ રે. અમે તો જરૂર જરૂર આ ભણકાર કર્યો છે, જરૂર અમે જવાના છે. અને પૂર્વસરમાં પણ શું કહ્યું છે એવી જ વાત છેલ્લી ગાથાની અંદર એમને કહી છે કે પદ સર્વજ્ઞાન દીઠું જ્ઞાનમાં તે કહી શકા નહીં શ્રી ભગવાન જો, અન્ય વાણી તે સુખ માટે અનુભવ માત્ર અનુભવ રોજ ગોચર રહ્યું જ્ઞાન છે. એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં ગજા વગરને હાલ મનોરથ રૂપ જો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો પ્રભુ આજ્ઞાએ થાસું તેજ સ્વરૂપ જો. આ શું બતાવ અમારા આત્મામાં એવો નિશ્ચય થઈ ગયેલો છે કે અમે જરૂર એ પદની પ્રાપ્તિ કરીશું. વર્તમાનમાં ભલે આ પંચમ કાળની અંદર અમે પૂર્ણતાની પ્રાપ્તિ ન કરી શકા, પરંતુ અમારું અંતર કહે છે કે જરૂર જરૂર અમે પૂર્ણ પદ પ્રાપ્ત કરીશું. આ એમના અંતરનો ફણકાર છે, આ કોઈ ક્યાંથી સાંભળેલી કે કોઈ શાસ્ત્રમાંથી કહેલી એવી વાત નથી, અનુભવની વાત કરીશ. જરૂર મોક્ષ તો અમને નિકટપણે વર્તે છે એવી વાત એમને ચોખ્ખી ચોખ્ખી કરી દીધી છે, અનુભવ દ્વારા વાત કરી છે. એટલે આ મોક્ષ એ પાંચમું પદ એમને અહીંયા સ્પષ્ટતાથી બતાવ્યું છે, અસ્થિ અને નાસ્તિ બે અપેક્ષાથી બતાવ્યું છે. અને એ પદ પ્રાપ્ત કરવાને માટે હવે કેવો પુરુષાર્થ કરવો જોઈએ તે છઠ્ઠા પદની અંદર બતાવશે. કે છઠ્ઠું પદ છે કે મોક્ષ છે, પછી છઠ્ઠું છે કે મોક્ષનો ઉપાય છે. મોક્ષ હોય, પરંતુ જો મોક્ષનો ઉપાય ન હોય તો શું? હવે મોક્ષ છે જયારે નક્કી કરે છે, પછી મોક્ષનો ઉપાય તો છે જ. એટલે હવે મોક્ષનો ઉપાય શું છે એ છઠ્ઠા પદની અંદર કહ્યું છે કે મોક્ષનો ઉપાય છે, અને એ છઠ્ઠા પદનું વિવેચન હવે પછી આપણે કરીશું. ત્યાં પણ મોક્ષના ઉપાયને વિશે પણ શિષ્યને ભિન્ન ભિન્ન શંકાઓ થાય છે. એમ કે વર્તમાનની અંદર મોક્ષ માર્ગ બહુ લોપ, મોક્ષ માર્ગ લોપ જેવો થયો છે. એટલે જે મોક્ષ માર્ગ નથી તેને મોક્ષ માર્ગ માની અને લગભગ બધા પ્રવૃત્તિ કરી રહ્યા છે. કોઈક જ બહુ જ અલ્પસંખ્યાના જીવો સાચા મોક્ષ માર્ગની પ્રવૃત્તિ કરી શકે. અને શિષ્યને પણ વર્તમાનની અંદર આવો મોક્ષ માર્ગ મળવા સંબંધી એને શંકા થાય છે. એ જુએ છે આજુબાજુ બધે કે કંઈક શિષ્ય આ છે જે આત્મસિદ્ધિ સાંભળે છે, શિષ્ય છે એ તો પાત્ર શિષ્ય છે, કેમ કે એને પાંચ પદ જે છે એ પાંચ પદ એ પોતે યથાર્થ સમજ્યો છે. જેને પાંચ પદ સમજ્યો છે અને પાંચ પદનો હકાર આવ્યો છે કે પાંચ પદ છે એવો અંતરંગથી એને પરોક્ષ નિર્ણય કર્યો છે, એની પાત્રતા કેટલી? તો આવો પાત્ર જીવ છે તેને આવી શંકા થાય, બીજા કોઈને તો આવી શંકા કેવી રીતે થાય? તો એવો પાત્ર જીવ અહીંયા આત્મસિદ્ધિ શાસ્ત્ર અંદર લીધો છે. અને પાત્ર જીવ મોક્ષ માર્ગ વિશે શંકા કરે છે અને કહે છે કે તમે કહો છો કે મોક્ષ છે એ ઠીક છે, પરંતુ મને તો એમાં શંકા જાય છે. મેં કહે છે કે હોય કદાપી મોક્ષ પદ નહીં અવિરોધ ઉપાય, કર્મો કાળ અનંતના સાથી છેદા જાય. એટલે પહેલો પ્રશ્ન એ કરે છે કે અનંત કાળના આ કર્મો છે એ એક ભવની અંદર અગર તો બહુ થોડા ભવની અંદર કેવી રીતે જાય એવું એક તો એના મગજની અંદર બેસતું નથી શિષ્યને. અને પ્રશ્ન થાય છે કે અનંતકાળ એક તો વીતી ગયો છે અને એવા અનંતકાળના વીતી ગયા અનંત કર્મો છે બાકી, તો એ કર્મ કેવી રીતે છેદાય? અથવા મત દર્શન ગણા કહે અનેક ઉપાય, તેમાં મત સાચો કયો બને ન એ વિવેક. અત્યારે જ્યાં જોઈએ ત્યાં ભિન્ન ભિન્ન મતો પોતપોતાની રીતે મોક્ષ માર્ગની પરિપૂર્ણા કરે છે અને અનેક રીતે જ્યારે સમાજની અંદર મોક્ષ માટેની પરિપૂર્ણા થતી હોય તો જે સાધક જીવ હોય એને જરૂર પ્રશ્ન થાય કે આટલા બધા માર્ગ કેવી રીતે, દરેકે દરેક કંઈક ને કંઈક કંઈક ને કંઈક કંઈક ને કંઈક જુદી વાત કરે છે અને દરેકે દરેક એમ કહે છે કે ભાઈ અમે જે કહીએ છીએ તે જ સાચું છે, બીજા કહીએ છીએ મોક્ષ માર્ગ છે નહીં, મોક્ષમાં હોઈ શકે નહીં, સાચો છે જ નહીં. તો શિષ્યને એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આટલા બધા મતભેદ સમાજમાં ચાલી રહ્યા છે, ભારતના ભિન્ન ભિન્ન નાસ્તિક દર્શનો, નાસ્તિક દર્શન એ ઉપરાંત બીજા દર્શનો પણ દરેક પોતપોતાની રીતે મોક્ષ માર્ગની વાત કરે છે અને આવું કંઈક એને શિષ્યને સાંભળ્યું છે, બીજા મતો કેવા છે એ વિશે પણ એને સાંભળ્યું છે એટલે એને વિચાર થાય કે આટલા બધા ભિન્ન ભિન્ન દર્શનો, તો પ્રશ્ન એને ઉપસ્થિત જ કેવી રીતે થાય? કારણ કે ભિન્ન ભિન્ન દર્શનનો એને અભ્યાસ કર્યો છે એટલે પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને હવે પછી એ સંબંધીનું વિશેષ વિવેચન કરીશું.